આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોએ વર્ષ 2021-22ના નાણાકીય વર્ષ માટે તેમને ફાળવવામાં આવેલી વિઝાની સંખ્યા તથા તેમના રાજ્યોમાં સ્કિલ્ડ ઉમેદવારોની અછતને ધ્યાનમાં રાખીને સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટ તથા જુદા જુદા પ્રોગ્રામ અમલમાં મૂક્યા છે. આ તમામ પ્રોગ્રામ અને સ્કિલ્ડ ઓક્યુપેશન વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે મેલબર્ન સ્થિત ઓસિસ ગ્રુપના રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
પાર્થ, હું વત્સલ પટેલ SBS ગુજરાતીમાં તમારું સ્વાગત કરું છું.
મને આમંત્રિત કરવા અને માઇગ્રન્ટ્સને મદદ કરવાની તક પૂરી પાડવા બદલ વત્સલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.
પાર્થભાઈ, COVID-19ના કારણે ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોએ ક્રિટિકલ સ્કિલ લિસ્ટ બહાર પાડ્યું હતું. ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરેટરીએ પણ ગયા વર્ષે આ લિસ્ટની જાહેરાત કરી હતી, જેમાં હાલમાં જાહેરાત કરવામાં આવ્યા છે, એની વિગતો આપશો?
હા, ઓસ્ટ્રેલિયામાં ફાઇનાન્શિયલ ઇયર જુલાઈમાં સ્ટાર્ટ થાય છે અને જ્યારે નવું ફાઇનાન્શિયલ ઇયર સ્ટાર્ટ થાય છે ત્યારે નવું બજેટ એલોકેટ કરવામાં આવે છે. એની સાથે સાથે માઇગ્રેશન પ્રોગ્રામ પ્લાનિંગ પણ ફાળવવામાં આવે છે, જેમાં દરેક વિઝામાં કેટલા વિઝા ગ્રાન્ટ કરશે, નંબર ઓફ વિઝા ગ્રાન્ટ એ લોકો ડિક્લેર કરે છે. સાથે સાથે રાજ્ય સરકારોને બી નવો કોટા મળે છે કે એ વર્ષમાં રાજ્ય સરકારો કેટલા એપ્લિકન્ટ્સને સ્પોન્સર કરી શકે છે, જેથી કરીને રાજ્ય સરકારો તેમના રાજ્યના કોટા અને ઓક્યુપેશન લિસ્ટની સૂચિ જાહેર કરે છે, જેથી જેની તેમની અછત છે. ACT દર 4 મહિને તેમનું ઓક્યુપેશન લિસ્ટ અપડેટ કરે છે. છેલ્લા કેનબેરાએ ACTએ મે 2021માં ઓક્યુપેશન લિસ્ટ કર્યું હતું, જેથી કરીને 4 મહિના પછી એટલે સપ્ટેમ્બરમાં ફરીથી ઓક્યુપેશન લિસ્ટ એમણે અપડેટ કરેલું છે. ઓક્યુપેશન લિસ્ટ 4-4 મહિને અપડેટ થાય છે, જેથી કરીને ફરીથી 4 મહિના પછી બી ઓક્યુપેશન લિસ્ટ અપડેટ થશે. તો ઘણા એપ્લિકન્ટ્સને એવું દેખાય કે એમનું ઓક્યુપેશન લિસ્ટ હાલના ઓક્યુપેશન લિસ્ટમાં અવેલેબલ ના હોય, પણ એ પોસિબલ છે કે કાલે ઉઠીને ઓક્યુપેશન લિસ્ટમાં એડ થઈ શકે છે, અથવા તો જેનું ઓક્યુપેશન લિસ્ટ હાલમાં હોય એમનું ઓક્યુપેશન લિસ્ટમાંથી નીકળી બી શકે છે. પણ મને નથી લાગતું કે હાલમાં એટલા બધા ઓક્યુપેશન ની એમની જે શોર્ટેજ છે ફટાફટ એમની પતી શકે, કારણ કે આ નવું ફાઇનાન્શિયલ ઇયર હમણાં જ સ્ટાર્ટ થયું છે, જેથી કરીને એમનું ઓક્યુપેશન લિસ્ટમાં ઓક્યુપેશન નીકળવાની પોસિબિલિટી બહુ ઓછી છે, પણ એમના ઓક્યુપેશન લિસ્ટમાં ઓક્યુપેશન એડ થવાની પોસિબિલિટી વધારે છે, જે હવે નવું ઓક્યુપેશન લિસ્ટ અરાઉન્ડ જાન્યુઆરીમાં અપડેટ થશે 4 મહિના પછી, એટલે ત્યાં નવા ઓક્યુપેશન લિસ્ટ ઓક્યુપેશન એડ થવાની સારી એવી પોસિબિલિટી છે.
રાઈટ. પાર્થભાઈ, ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરેટરીના ક્રિટિકલ સ્કિલ લિસ્ટમાં જેમ આપે કહ્યું ફેરફાર થયા છે, તો કયા ઓક્યુપેશનનો સમાવેશ થયો છે અને કયા ઓક્યુપેશનને હટાવવામાં આવ્યા છે?
હા, જે હાલમાં સપ્ટેમ્બરમાં ઓક્યુપેશન લિસ્ટ એમનું અપડેટ થયું હતું, જેનું નામ છે ક્રિટિકલ ઓક્યુપેશન લિસ્ટ, એમાં તેઓએ એનરોલ્ડ નર્સ, વેટેનરિયન, ફાર્માસિસ્ટ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર, મોટર મિકેનિક્સ, સોલિસિટર એવા સહિતના 16 ઓક્યુપેશન ગ્રુપ એમને એડ કર્યા છે. એમાંથી એમણે ખાલી એક જ ઓક્યુપેશન લિસ્ટને રિમૂવ કર્યું છે, જે છે ફાઇનાન્શિયલ એનાલિસ્ટની જે કેટેગરી ગ્રુપ છે એમાં એ ઓક્યુપેશન લિસ્ટની જરૂરિયાત ઘટતી હોવાથી એમને આ ઓક્યુપેશન લિસ્ટ દૂર કર્યું છે.
આ ઉપરાંત ન્યૂ સાઉથ વેલ્સમાં પણ કેટલાક સુધારા થયા છે, રિજનલ 491 વિઝા અને 190 વિઝામાં સુધારા થયા છે, એ વિશે માહિતી આપશો?
હા, જેમ કે મેં કીધું કે બધા સ્ટેટને નવા ફાઇનાન્શિયલ ઇયરમાં એટલે જુલાઈમાં કોટા એલોકેટ થાય છે, જેથી કરીને જે રીતે એમને કોટા મળે છે એ રીતે એમનો પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ એનાઉન્સ કરે છે. સેમ વેમાં ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યએ પણ જુલાઈના અંતમાં તેમના વ્યવસાય ઓક્યુપેશન લિસ્ટની જે લિસ્ટ હતું એ જાહેર કર્યું હતું અને એમણે સપ્ટેમ્બરમાં એપ્લિકન્ટ્સને આમંત્રણ ઇન્વિટેશન આપવાનું સ્ટાર્ટ કર્યું હતું. તેમની પાસે 190 અને 491 પ્રોગ્રામમાં અલગ અલગ ઓક્યુપેશન લિસ્ટ છે, એટલે જે એપ્લિકન્ટ્સ 190માં એલિજિબલ થવા માગે છે એમને 190નું ઓક્યુપેશન લિસ્ટ રિફર કરવું પડે અને જેને 491 વિઝા માટે એલિજિબલ થવું હોય એમને 491નું ઓક્યુપેશન લિસ્ટ જોવું પડે છે. જે ન્યૂ સાઉથ વેલ્સ લિસ્ટમાં જે બી ઓક્યુપેશનનો સમાવેશ થયો છે અને જો એપ્લિકન્ટ્સ ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય તે જ માત્ર આ પ્રોગ્રામ માટે એલિજિબલ છે. હાલમાં મોસ્ટ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ્સે એનાઉન્સ કરેલું છે કે જે ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય એ જ એપ્લિકન્ટ્સને એ લોકો સિલેક્ટ કરશે. 190 નોમિનેશન મેળવવા માંગતા અરજદારો એપ્લિકન્ટ્સે ન્યૂ સાઉથ વેલ્સના લિસ્ટમાં ઓક્યુપેશનમાં કામ કરતા અથવા તો ન્યૂ સાઉથ વેલ્સમાં 3 મહિના સુધી રહેતા હોવા જરૂરી છે. જેના પોઈન્ટ્સ વધારે હોય, જેમની ઇંગ્લિશની સ્કિલ્સ વધારે હોય અને તેમના વર્ષોના અનુભવ, રિલેવન્ટ ફિલ્ડના એક્સપિરિયન્સના અનુભવના બેઝ પર એમને પ્રાયોરિટી આપવામાં આવશે. 491 નોમિનેશન મેળવવા માંગતા એપ્લિકન્ટ્સ 3 સ્ટ્રીમ્સ હેઠળ એલિજિબલ થઈ શકે છે. જે સ્ટ્રીમ 1 છે એ ન્યૂ રિજનલ ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતા અને તેમના રિલેવન્ટ ઓક્યુપેશનમાં કામ કરતા એપ્લિકન્ટ્સ માટે છે. જે સ્ટ્રીમ 2 છે એ એપ્લિકન્ટ્સ જેમણે રિજનલ ન્યૂ સાઉથ વેલ્સમાં એટલીસ્ટ 2 વર્ષની સ્ટડી કરી હોય, જે એમના ઓક્યુપેશનના રિલેવન્ટ હોય, એ જ એપ્લિકન્ટ્સ એમાં ક્વોલિફાય થઈ શકે છે. અને જે સ્ટ્રીમ 3 છે એમાં જે એપ્લિકન્ટ સ્ટ્રીમ 1માં અને સ્ટ્રીમમાં ક્વોલિફાય ના થતા હોય પણ એમની જોડે સ્કિલ્સ એસેસમેન્ટ, જે બી ઓક્યુપેશન લિસ્ટ સ્ટ્રીમ 3નું છે એ ઓક્યુપેશનમાં એમની જોડે સ્કિલ્સ એસેસમેન્ટ હોય અને જો એ ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય તો એ એલિજિબલ થઈ શકે છે. જેથી કરીને સ્ટ્રીમ 3માં નંબર ઓફ એપ્લિકન્ટ્સની એપ્લિકેશન્સ બહુ જ સારી એવી રહેશે અને એમાં કોમ્પિટિશન બી વધારે રહેશે, કારણ કે ઓસ્ટ્રેલિયામાં રહેતા કોઈ બી સ્ટેટમાં રહેતા એપ્લિકન્ટ્સ એલિજિબલ થઈ શકે છે, ભલે ને એ સિટીમાં રહેતા હોય, એટલે મેલબર્નમાં રહેતા હોય ફોર એક્ઝામ્પલ, એ લોકો બી એલિજિબલ થશે. અને જેથી કરીને આમાં ઇન્વિટેશન માટે જે ક્રાઇટેરિયા છે, જે સિલેક્શન છે એ થોડું ડિફિકલ્ટ થશે. આમાં એમના નંબર ઓફ યર્સના એક્સપિરિયન્સ, અત્યારે હાલમાં એ કયા ઓક્યુપેશનમાં કામ કરે છે, ક્યાં રહે છે, એના બેઝ પર એ લોકો સ્ટ્રીમ 3ની અંદર સિલેક્ટ કરવામાં આવશે. અમે જે રીતે જોયું છે કે પાસ્ટમાં ન્યૂ સાઉથ વેલ્સે એપ્લિકન્ટ્સને ઇન્વાઇટ કર્યા, એમાં એ લોકો જે રિજનલ ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતા હોય અને એમની સેમ ફિલ્ડમાં કામ કરતા હોય એમને એ લોકો સૌથી પહેલા પ્રાયોરિટી આપે છે. એના પછી જે એમના રિજનલ એરિયામાં, ન્યૂ સાઉથ વેલ્સના રિજનલ એરિયામાં રહે છે અને કામ બીજી ફિલ્ડમાં કામ કરતા હોય એમને એ લોકો બીજી પ્રાયોરિટી આપે છે. એના પછી બીજો એમના કોટા વધે તો એ લોકો જે ન્યૂ સાઉથ વેલ્સ રિજનલમાં રહેતા હોય એને પ્રાયોરિટી આપે છે. અને જે બાકીના એપ્લિકન્ટ્સ હજુ બી કોટા એમની જો પડ્યો રહે તો એ બાકીના એપ્લિકન્ટ્સ એમના પોઈન્ટ્સ, એમનું એક્સપિરિયન્સ, એમની સ્કિલ્સ બેઝડ ઓન એમ કરંટ, એમનું કામ કઈ ફિલ્ડમાં છે એના બેઝ પરથી એ સિલેક્ટ કરે છે. તો આ અમે પાસ્ટમાં જોયું છે અને મને એવું લાગે છે કે આમાં આ વર્ષે બી પોસિબિલિટી સારી એવી રહેશે કે જે બહાર બીજા સ્ટેટમાં રહેતા હોય એમને બી સિલેક્શન કરી શકે છે લોકો. પણ પ્રિફરન્સ જેમ મેં કીધું એ એમના એક્સપિરિયન્સ, નંબર ઓફ યર્સ ઓફ એક્સપિરિયન્સ, એમના પોઈન્ટ્સ, એમની ઇંગ્લિશ સ્કિલ્સ, એ કરન્ટલી કયા ફિલ્ડમાં કામ કરે છે અને ક્યાં રહે છે એના બેઝ પરથી લોકો સ્ટ્રીમ 3ની અંદર સિલેક્ટ કરવામાં આવશે. સ્ટ્રીમ 1 અને સ્ટ્રીમ 2માં જે એપ્લિકન્ટ્સ ક્વોલિફાય થતા હોય એમને સૌથી પહેલા ઇન્વાઇટ કરવામાં આવશે.
પાર્થભાઈ, બીજી તરફ વિક્ટોરિયા દ્વારા વર્ક ફોર સ્કિલ પાથવે નામનો કોઈ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, તો આ પ્રોગ્રામમાં કયા વ્યવસાયને ટાર્ગેટ કરવામાં આવ્યા છે?
વિક્ટોરિયાએ સાથે સાથે એ પણ જાહેરાત કરી હતી કે વર્ક ફોર સ્કિલ્સ પાથવે અર્જન્ટ સ્કિલ શોર્ટેજને સંબોધવા માટે પણ ઉપલબ્ધ રહેશે. અર્જન્ટ સ્કિલ શોર્ટેજ એટલે કે જે નવી વિક્ટોરિયા સરકારની પોલિસી અથવા સ્ટ્રેટેજી અમલમાં આવે જેથી કરીને સ્કિલ્સની જરૂરિયાત ઊભી થાય, જેની શોર્ટેજ થાય અને એના એ સ્કિલ્સને પૂરી પાડવા માટે બીજા કોઈ વિઝાના માર્ગો સહેલાઈથી ઇઝીલી અવેલેબલ ના હોય, અથવા તો જે વિઝા ઓપ્શન્સ અવેલેબલ હોય પણ એ અસરકારક નથી, અથવા તો જે સ્પેસિફિક ઉદ્યોગોમાં જે સ્કિલ્સ શોર્ટેજ છે જ્યાં બીજા વિઝા ઓપ્શન્સ અવેલેબલ નથી અને કોઈ વર્ક ફોર સ્કિલ્સ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ અસરકારક કે અસ્તિત્વમાં નથી, તેવી જગ્યાએ વર્ક ફોર સ્કિલ્સ પાથવેનો ઉપયોગ થશે. હાલમાં આ માર્ગ હેઠળ કુક્સ, શેફ્સ અને અર્લી ચાઇલ્ડહુડ ટીચર્સને ઉમેરવામાં આવ્યા છે. નોમિનેશન માટે લાયક બનવા માટે અરજદારોએ વિક્ટોરિયન વિઝા નોમિનેશનની જરૂરિયાતો, સાથે સાથે વિઝાની જરૂરિયાતો અને વિક્ટોરિયામાં રહેવું અને સેમ ફિલ્ડમાં કામ કરતા હોવાની રિક્વાયરમેન્ટ છે. એપ્લિકન્ટ્સને પસંદ કરવા માટે વિક્ટોરિયાએ ROI એટલે કે રજિસ્ટ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એપ્લિકેશન સિલેક્શન પૂલમાંથી બધા અયોગ્ય ROIને દૂર કરશે સૌથી પહેલા. એના પછી જે બધા લાયક ROI હશે એને વાંચશે. જે અસાધારણ પ્રતિભા એક્સપ્લેન કરતા દર્શાવતા ROIને સૌથી પહેલા પસંદ કરવામાં આવશે અને પછી જેના પોઈન્ટ્સ વધારે હોય એના બેઝ પરથી, ટાર્ગેટેડ સેક્ટરના બેઝ પરથી એમને ROIને રેન્કિંગ આપશે અને એ મુજબ એમને સિલેક્ટ કરશે.
પાર્થભાઈ, વિવિધ રાજ્યો દ્વારા સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ અને સ્કિલ નોમિનેટેડ વિઝા વિશે ફેરફારો થયા છે તેના વિશે માહિતી આપવા બદલ હું વત્સલ પટેલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
ખૂબ ખૂબ આભાર. મને આનંદ છે કે મને માઇગ્રન્ટ્સને તેમની વિઝાની જરૂરિયાતમાં મદદ કરવાની તક મળી રહી છે.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.